દેવલાલીમાં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈનું તારીખ 13/12/89 સમયસાર ગાથા 31 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 259.
અને પર્યાયની સ્વભાવથી ભિન્નતા હોવા છતાં અનાદિકાળથી આત્મા પોતાના આત્માને પરિણામથી સહિત માની અને પરિણામનો સ્વામી બની પર્યાય દ્રષ્ટિ કરી અને એનું કરતા ભોગતા હું જ છું એમ અનાદિકાળથી માનતો આવે છે. કરતા ભોગતા પણ પરિણામમાં છે. કરતા ભોગતા પણ ત્રિકાળી સામાન શુદ્ધ આત્મા છે. એ તો અકારક અને અવેદક છે. એ તો નિષ્ક્રિય પરમાત્મા છે. એક પડખું અકર્તાનું છે અને બીજા પડખામાં ક્રિયા થાય છે કર્તાનું. અકર્તાને કરતા બે મળીને આખો પદાર્થ પ્રમાણ જ્ઞાનનો વિષય થાય છે ખરો, પણ પ્રમાણ જ્ઞાનનો વિષય એ ઉપાદેય નથી. એમાંથી પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી જ ઉપાદેય તત્વ શોધી કાઢવાનો છે. તો એક અંશ ઉપાદેય છે અને બીજો અંશ હેય છે. ધ્રુવ અંશ છે ઉપાદેય છે અને ઉત્પાદેય અંશ છે તે હેય છે. બહારમાં તો કંઈ હે ઉપાદેય પ્રશ્ન છે જ નહીં. પ્રમાણની બહાર તો જવા જેવું જ નથી. બીજા શું કરે છે એની ચિંતાથી બસ થાવ. બીજા મારા માટે શું કહે છે એ વિકલ્પથી બસ થાવ. હું તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છું. અનાદિ અનંત ઉત્પાદ વિધ્રુવ્યક્ત પદાર્થ છે. એ પદાર્થનું સ્વરૂપ છે. પણ એ પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી જે આત્મા શુદ્ધ નહીં કાઢે છે, નિશ્ચય નહીં નીકાળે છે, તે જીન વચનમાં કુશળ છે એમ મહાસમર્થ આચાર્ય કાર્તિક અનુપ્રેક્ષા થયા. કાર્તિક સ્વામી તેઓ શ્રી ફરમાવે છે, આ એક જગતની ભૂલ રહી ગઈ છે. આગમ સિદ્ધાંત શાસ્ત્રો પદાર્થની પ્રસિદ્ધિ સિદ્ધિ કરવા માટે કહે છે કે આત્મા ઉત્પાદ સ્વરૂપે છે, વ્યય સ્વરૂપે છે અને ધ્રુવ સ્વરૂપે છે. ત્રણ અંશ આત્માના જ ભાગ છે. એક અપેક્ષા એ અભેદ પદાર્થ આત્મા પણ છે, પણ એ પરિણામી આત્મા ઉપાદે નથી. પરિણામીમાં અપરિણામી ઉપાદે એ પરિણામ હે છે. તો પરિણામી પર્યાય સાપેક્ષથી જો આત્માને તો એ આત્મા પરિણામી પણ છે. સાંખ્ય મત કહે છે અપરિણામી, એવું જૈન દર્શન કહેતું નથી. તેમ પરિણામી કહીને પણ જો એ આત્મા ઉપાદેય માને તો એ પણ અજૈન છે, એ જૈન નથી. કેમ કે પરિણામીમાં તો નવે તત્વ આવી ગયા, મિથ્યાત્વ પણ આવી ગયું. એમાં નાદિકાળથી મિથ્યાત્વ પરણમે છે ને, તો પરિણામીમાં મિથ્યાત્વ અવરત કશા એવું બધા આવી ગયા આશરો. તો પરિણામી તત્વ ઉપાદેય નથી. પરિણામીમાં અપરિણામી ઉપાદેય અને પરિણામ હે એમ અંદર પરિણામીમાં બે વિભાગ છે. પરિણામી પદાર્થ એમાં ધ્રુવ પણ આવી ગયું અને એમાં પર્યાય પણ આવી ગયું. પર્યાય માત્ર હે અને શુદ્ધ આત્મા ઉપાદેય. આમાં દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનનો પ્રકાર છે. પર પદાર્થ છ દ્રવ્ય તો આત્માથી તદ્દન એની તો નાસ્તી છે આત્મામાં, એવું સમયસાર શાસ્ત્રો. અત્યારે અમારી સામે ઘણા પંડિતોના પ્રશ્નો આવી રહ્યા છે. કે તમે ઉત્પાદય ધ્રુવતમ શકમાંથી કટકા કેમ કરો છો? ભાઈ બાપુ, આ કટકાનો પ્રશ્ન નથી, કટકાનો પ્રશ્ન નથી. છતાં નય વિભાગની યુક્તિ વડે કટકા કર્યા વિના અનુભૂતિ પણ થઈ શકશે નહીં, અને અનુભૂતિ થતાં એ કટકા જોડાય પણ જશે,
બરાબર,
અને જ્ઞેય પણ થશે. આ
ગુપ્ત ચમત્કાર છે,
ગુપ્ત ચમત્કાર છે. રહીતનું સિદ્ધાંત થતાં નિર્મળ પર્યાયથી હું સહિત છું એવું જ્ઞાન પણ તે સમયે થાય છે. ઉત્પાદયથી રહીતનું સિદ્ધાંત થતાં ઉત્પાદયથી સહિત હું છું એમ જ્ઞાનમાં જ્ઞેય પણ ભાસે છે, ધ્યેય પણ ભાસતું નથી. ધ્યેય તો ધ્રુવ પરમાત્મા એક જ. આવી અંદરના ગુપ્ત મિત્કારની વાત છે. ઘણા વર્ષોથી અમને તો પંડિતો મળે તો કે આ તમે કટકા કેમ કરો? ભાઈ, આ પ્રમાણના પક્ષવાળાને નય વિભાગની યુક્તિ ખ્યાલમાં આવતી નથી. એનો દોષ નથી,
બરાબર,
એને ખ્યાલમાં આવતો નથી. અંદરમાં જ એ ઉપાદેય છે, નવ તત્વ હે છે, પરિણામના ભેદો છે ને તે હે છે, અને એમાં છુપાયેલો જે આત્મા ભગવાન તે એક ઉપાદેય છે. આવું તો ચોખ્ખો પાઠ છે બધી જગ્યાએ. હવે આપણે આજે 31 ગાથા લેવાનો ભાવ છે. 31 ગાથા ત્યાં લીધી હતી હિંમતનગર, એ અત્યારે લેવાનો ભાવ છે. એ ભાવ કેમ આવ્યો? એ જગતની બે પ્રકારે ભૂલ ચાલી આવે છે. જગતના જીવોના આપણે વિભાજન કરીએ, વિભાગ કરીએ તો સામાન્ય જન સમુદાય તો કુલથી ધર્મ માને છે, એટલે રાગથી ધર્મ માને છે,
બરાબર.
અને જરાક શાસ્ત્રનું ભણતર થયું તો એને જ્ઞાનથી ધર્મ માનવા માંડ્યું, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન. એક તો રાગને આત્મા કહે ને બીજો ઇન્દ્રિય જ્ઞાનને આત્મા કહે છે. ઇન્દ્રિય જ્ઞાન આત્મા નથી, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન જ નથી તો જ્ઞેય છે,
બરાબર.
ઇન્દ્રિય જ્ઞાનને જ્યાં સુધી જીવ જ્ઞાન માનશે ત્યાં સુધી એમાં હે બુદ્ધિ નહીં આવે, અને હે બુદ્ધિ આવ્યા વિના અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ નહીં થાય,
બરાબર.
એવી અપૂર્વ ગાથા મોહના ક્ષયની ગાથા છે. આ દર્શન મોહના નાશનો ઉપાય એમાં છે,
બરાબર.
પછી 32-33 તો ચારિત્ર મોહનો ઉપશમ ને ક્ષય કેમ થાય એની ગાથા છે, મુનિરાજ માટેની ગાથા છે. અથવા જેને મુનિ થવું હોય એને પહેલેથી અત્યારે સમજી લેવું જોઈએ કે હું મુનિ થાઉં ત્યારે મારી આ સ્થિતિ થશે, એમ પહેલેથી ભણી લેવું જોઈએ. અપૂર્વ ગાથા છે 31. ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે અને ભગવાન આત્મા ભિન્ન છે. રાગ તો ભિન્ન છે, રાગ તો આત્માથી સર્વથા ભિન્ન છે, એમ ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય પણ સર્વથા ભિન્ન છે. કેમ કે ભાવ ઇન્દ્રિય પણ કર્મની જાત છે, એમાં જ્ઞાન ચેતના નથી. શાસ્ત્ર જ્ઞાન ઈ કર્મ ચેતના છે, જ્ઞાન ચેતના નથી,
બરાબર.
ન્યાય શું એમાં? ન્યાય છે, સાંભળ ભાઈ, જ્ઞાન ચેતના તો પરમાત્મા એને કહે છે જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, એ આત્મસન્મુખ પરિણામ, એ અતિન્દ્રિય જ્ઞાન છે, તે જ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનનું જ્ઞેય છે, પણ પોતે જ્ઞાન થવું અશક્ય છે. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી. મોરાજા એનું નામ જ્ઞાન રાખવું, વ્યવહારને એને જ્ઞાન તરીકે સંબોધે છે, પણ પરમાત્મા એને કહે છે કે એ વ્યવહાર નહીંનું કથન અસત્યાર છે, ભૂલો પડી ગયો તું. હા, એ જ્ઞાન નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય આશ્રિત છે, દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને પ્રવર્તે છે, એને આત્માનું અવલંબન નથી. ભાવ ઇન્દ્રિયને, ભાવ ઇન્દ્રિય આત્માને પ્રસિદ્ધ કરતી નથી, ભાવ ઇન્દ્રિય આત્મામાં કથનચિત પણ અભેદ થતી નથી,
બરાબર.
ભાવ ઇન્દ્રિય તો જ્ઞેયાશ્રિત છે, જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે, અને જ્ઞેયમાં અભેદ થાય છે, માટે એ જ્ઞેયનો ભાવ કયો? જેમ રાગને ભાવકનો ભાવ કયો, રાગાદી વિકારી ભાવ છે એને પરમાત્મા ભાવકનો ભાવ કહે છે, જ્ઞાયકનો ભાવ નથી. પુણ્ય પાપના પરિણામ બે લઈ લેવા, એ ભાવકનો ભાવ નથી. રાગ કસાયની તીવ્રતા હો કે કસાયની મંદતા હો, પાંચ મહાવ્રતના પરિણામ સાચા મુનિરાજને સંયોગ રૂપે છે, એ ભાવકનો ભાવ છે, નાયકનો ભાવ નથી. એવી રીતે આ ઇન્દ્રિય જ્ઞાનને પરમાત્મા જ્ઞેયના ભાવ તરીકે જાહેર કરે છે, જ્ઞાયકનો ભાવ નથી. આ વાત સમયસારમાં છે, એક ભાવકનો ભાવ અને બીજો જ્ઞેયનો ભાવ. ભાવકનો ભાવ, ભાવક એટલે દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મના લક્ષ્યે થતો આ જે પરિણામ વિકારી, દ્રવ્ય કર્મ ભાવક છે અને એના લક્ષ્યે થતો વિકારી ભાવ તે ભાવકનો ભાવ છે. એનો સ્વામી ભાવક છે, એનો સ્વામી આત્મા. આ બધું છે શાસ્ત્રમાં. ઉદ્ગલ દ્રવ્ય જેનો સ્વામી છે. ભાવક તો દ્રવ્ય કર્મ છે, અને દ્રવ્ય કર્મના સંગમાં જે પરિણતિ પ્રગટ થાય તેને તેનો ભાવ કહેવામાં આવે છે, ભાવકનો ભાવ છે, એ જ્ઞાયક પરમાત્માનો ભાવ નથી. એ પરિણામ જીવના નથી, કેમ કે જીવની સાથે અણમળતા છે વિકારી ભાવો. એ સામાન્યનો વિશેષ નથી. સામાન્ય અતિન્દ્રિય જ્ઞાનને આનંદમય પરમાત્મા, એનું વિશેષ તો એની જાતના પરિણામ, એને એનું વિશેષ કહેવાય. વિશેષ એટલે પર્યાય, પરિણામ, દશા, હાલત. પણ રાગાદી ભાવ તો ભાવકનો ભાવ છે, એ મારો ભાવ નહીં, મારી જાતને હારે મળતો નથી. એનામાં ચેતનાનો અભાવ છે, એ તો જડ અને અચેતન છે. રાગાદી ભાવકનો ભાવ, ભાવકના ભાવથી તો આત્મા ભિન્ન છે. હવે અહીંયા તો જ્ઞેયના ભાવથી જ્ઞાયક ભિન્ન છે, એટલે ઓલી ભૂમિકા પહેલા બાંધી, ભાવકના ભાવથી આત્મા ભિન્ન, પુણ્ય પાપથી આત્મા ભિન્ન છે. જે જેની જેનામાં નાસ્તી હોય એને એ કેવી રીતે કરે, આ અસ્થિ નાસ્તી ભેદ જ્ઞાનનું મૂળિયું છે. અસ્થિ નાસ્તી અનેકાન, આત્મા આત્માપણે છે ને પુણ્યપાપણે નથી. પુણ્યપાપની નાસ્તી છે, પુણ્યપાપની એનામાં ભલે અસ્થિ હો પણ મારામાં નાસ્તી. તો જેમાં જે નથી એને કરે ને ભોગવે, એ તો અપ્રતિભૂતનું લક્ષણ છે, અજ્ઞાની બકે છે. બકે છે એમ શબ્દ છે શાસ્ત્રમાં, હો મારી વાત નથી કરતો. આચાર્ય ભગવાનને કરુણા આવી છે, અરે શું આ બકવાદ કરી રહ્યો છો કે આત્મા રાગને કરે, પુણ્ય પાપને કરે? તારો બકવાદ છે, આત્મા જ્ઞાનમય છે, જ્ઞાનને કરે. આ જ્ઞાન થાય એને કરે એવો ઉપચાર ભલે જ્ઞાન ઉપર આવે, પણ રાગને આત્મા કરે તો આત્માના સ્વભાવમાં નથી. એ તો અજ્ઞાનમાંથી ઊભો થયેલો તારી કલ્પના છે. અને જ્યાં સુધી હું રાગને કરું છું એવી ભ્રાંતિ તને છે, ત્યાં સુધી મોક્ષની વાતો દૂર રહો પણ સમ્યક દર્શન પર થતું નથી. એટલી અત્યંત ભિન્નતા છે આત્માને ભાવ કરવાથી. એ જે રાગાદી ભાવ છે પ્રગટ થાય છે પર્યાય, પુણ્ય પાપના પરિણામ, એ ભાવકનો ભાવ છે, એ જ્ઞાયકનો ભાવ નથી. અણમળતા ભાવો છે, આત્માના ચૈતન્ય સ્વભાવથી મળતા નથી. એ તો દૂર રહો. પણ એક સૂક્ષ્મ ગુપ્ત ચમત્કાર બીજો છે, એ 31મી ગાથામાં કહેવા માંગે છે. જે પંડિતોની ભૂલ અથવા દ્રવ્યલિંગીની ભૂલ, મોક્ષમાં પ્રકાશમાં દ્રવ્યલિંગીની ભૂલ આવા ચાલી છે, 31મી ગાથાનો આધાર. એ ભૂલ શું છે કે જે શાસ્ત્રના લક્ષવાળું જ્ઞાન છે એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. કેમ કે જ્ઞાનને જ્ઞાનની ઉત્પત્તિમાં પરલક્ષ ન હોય, પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ, આ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન પરના લક્ષે કદી ઉત્પન્ન થાય જ નહીં, જ્ઞેયના લક્ષે જ્ઞાન થાય નહીં, જ્ઞાયકના લક્ષે જ જ્ઞાન થાય. ત્રિકાળ બાધિત નિયમ, ચોથો કાળ હોય, પાંચમો કાળ હોય, કોઈ પણ કાળ હોય, સિદ્ધાંત ફરે નહીં. હવે અહીંયા કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન જે છે એ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાયકનો ભાવ છે કે જ્ઞેયનો ભાવ છે? કે જ્ઞેયનો ભાવ છે. એ જ્ઞાયકનો ભાવ, જ્ઞેયનો ભાવ એટલે જ્ઞેયના સંબંધથી જે જ્ઞેયનો જ્ઞાયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય. શાસ્ત્રના શબ્દો આ જ્ઞેયના સંબંધથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાન નથી, અજ્ઞાન છે, અથવા તે ઇન્દ્રિય જ્ઞાન ભાવની છે. જ્ઞેયના સંગે ભાવ થાય છે માટે તે જ્ઞેયનો ભાવ છે, જ્ઞાયકને આશ્રય થતો નથી માટે તે જ્ઞાયકનો ભાવ નથી. ઇન્દ્રિય જ્ઞાન મને વાત કરી, મને ટ્રેનમાં તમારી ઓળખાણ આપી. હવે આજે પહેલો દિવસ છે ને, પછી વ્યવસ્થિત થઈ જશે. કાલ તો બધું આમ ગોઠવાઈ જશે એટલે ઠાકર નહીં થાય. અને પછી બે ભાગ, એક બહેનોનો અને એક ભાગ ભાઈઓનો. કાલથી આ તો પહેલો દિવસ હતો, કાલ કોઈ ધ્યાન ના આપ્યો એટલે આમ ગડબડ થઈ ગઈ. કાલે ધ્યાન આપવું. ભાઈઓ તો બહુ આવક તો ચાલુ છે, શું કહ્યું. આ જેટલો જીવ ઊંચી છેતરાણો છે, ઠગાયો છે, પુણથી ધર્મ, પુણ્યના પરિણામને આત્મા કરે ને ભોગવે. મિથ્યાત છે, મિથ્યા દ્રષ્ટિ છે. પુણ્ય થાય ને જાણે પણ કરે નહીં, થાય ને કરે નહીં, એ એક આશ્ચર્યની વાત છે. હવે અકર્તા થાય ત્યારે પુણ્યપાપનો અભાવ થવો જોઈએ, કેમ નથી થતો? પુણ્યપાપ થાય છે ને આત્મા અકર્તા રહે છે, જ્ઞાતા થઈને એને જાણે છે પણ કરતો નથી. કોઈ અદ્ભુત અંદરની વાત. એની ક્યાં ના છે પણ એની કરતા બુદ્ધિ છોડી દેતું તો, કરતા બુદ્ધિ છોડી દઉં તો પુણ્યપાપ નો ઉત્પાદ ન થવો જોઈએ. ત્યારે અકર્તા થયો કહેવાય કે ના? અકર્તા અકર્તા પણ એ જ્ઞાયકને જાણ્યા કરે અને સ્થિરતાની કમજોરી હોય તો પુણ્યપાપના પરિણામ થયા કરે. પણ હું એનો કરતા છું ને મારાથી થયા છે પુણ્યપાપ, એ શ્રદ્ધા એનો સ્વીકાર કરતી નથી. આ આવી સ્થિતિ છે. એમ ઇન્દ્રિય જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાન જે ભાવિન્દ્રિય છે, ખંડ જ્ઞાન, એનાથી જ્યારે ભેદ જ્ઞાન થાય ત્યારે આત્માનો અનુભવ થાય અને મોહનો નાશ થઈ જાય. અને ઇન્દ્રિય જ્ઞાન પછી રહી જાય, અનુભવના કાળે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય ક્ષણભર, અને અતિન્દ્રિય જ્ઞાન થઈને આત્માને પ્રસિદ્ધ કરે અતિન્દ્રિય જ્ઞાન. પછી સવિતો દશામાં આવતા ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય તો રહેશે, જેમ પુણ્યપાપ રહીએ થોડો ટાઈમ, પછી થોડો ટાઈમ માટે છે પુણ્યપાપ અને ઇન્દ્રિય જ્ઞાન એ થોડા ટાઈમ માટે છે, પછી તો પરમાત્મા દશા પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે ભાવ ઇન્દ્રિયનો ક્ષય અને પુન પાપનો પણ ક્ષય થઈ જાય છે. તો અહીંયા કહે છે કે જે ઠગાણો છે પુંજથી, જગત આખું પુંજથી ઠગાય, અને પંડિતો શાસ્ત્ર જ્ઞાનથી ઠગાણો.
બરાબર,
હા, એને જ્ઞાન માને છે. સર્વજ્ઞ ભગવાન એને જ્ઞાન કહેતા નથી, તો જ્ઞેય છે. જ્ઞેય કેમ? એનું નામ કે જ્ઞેયના સંગે ભાવ થાય છે, માટે એને જ્ઞેયનો ભાવ કયો. અને અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય એને જ્ઞાયકનો ભાવ કહેવાય. અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય છે ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં, ભાવ ઇન્દ્રિયમાં આત્માનો અનુભવ થતો નથી. શ્રીમદ રાજચંદ્રજીએ આના માટે એક બહુ સરસ વાત કરી છે. અનંત કાળથી, સાંભળજો, એક અવતારી પુરુષ થઈ ગયા છે, અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, વાયપરો શબ્દ જ્ઞાન, તો જ્ઞાન તો કઈ ભવનો હેતુ દુઃખનું કારણ તો થાય નહીં, છતાં જ્ઞાન શબ્દ કેમ વાપરો? એ ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય, એને જ્ઞાન શબ્દ મૂક્યો કે કોઈ ચતુર ભીડલો હશે તો જ્ઞાન નો અર્થ કરશે. સાધકની નજર ત્યાં જાય છે કે આ જ્ઞાન ભવ હેતુ કેમ લખ્યું, કે જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય એ ભવનો હેતુ છે. ત્યાં સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન એવો શબ્દ વિશેષણ ન મૂક્યા, જ્ઞાન શબ્દ મૂકી દીધું. ત્યાં અતિન્દ્રિય જ્ઞાન કે ઇન્દ્રિય જ્ઞાન એવો શબ્દ નહીં મૂક્યો, કોઈ વિશેષણ નહીં, જ્ઞાન. જે જ્ઞાન ભવેતું થતું હતું અનંત કાળથી હો, એમાં રાગ ભવેતું થતું હતું એમ ન લખું. કેમ કે રાગ સેકન્ડરી છે, ફર્સ્ટ તો ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય છે અને ભાવ ઇન્દ્રિય પરને જાણીને રાગ ઉત્પન્ન કરે છે. માટે સંસારનું મૂળ્ય ભાવ ઇન્દ્રિય છે. જ્ઞાન બંધ નું કારણ નથી, ઉપયોગ બંધ નું કારણ નથી, આ તો ભાવ ઇન્દ્રિયની વાત ચાલે છે. ખતવામાં ફેર થાય નહીં, ધ્યાન રાખજો. આ ઇન્દ્રિય જ્ઞાનના નિષેધની વાત ચાલે છે. જ્ઞાનનો નિષેધ કોઈ ન કરે ને કરાવે નહીં, અને ઇન્દ્રિય જ્ઞાનને રાગનો નિષેધ કરાવે, કરાવે ને
કરાવે,
એનું નામ સાધક જ્ઞાની છે. પંપાળે નહીં પણ પરિણામને. હા હા, એ બંધનું કારણ છે, એ કેવી રીતે ઉપાદેય થતો હોઈ શકે? માટે આ જે 31મી ગાથા છે એમાં ભગવાને, સર્વજ્ઞ ભગવાનની વાણીમાં, ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું, એ ભગવાન મહાવીરની વાણીમાં આવ્યું, ગૌતમ ગણધરે ઝીલું, અને પરંપરામાં કુનકુંદાચાર્ય ભગવાન થયા કે શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. હા હા, હે પંડિતો વિદ્વાનો, વિદ્વાન ને કહે છે, હે પંડિતો વિદ્વાનો, આ શાસ્ત્ર જ્ઞાન અને તમે જ્ઞાન માનશો તો એ તો અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. અજ્ઞાન એટલે જે આત્માને પ્રતીત ન કરે, એનું નામ અજ્ઞાન. એના માટે શ્રીમદજીએ કહ્યું, આ શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાનનો મદ બહુ બુરો છે. પુંજશાળીને તો પુંજનો મદ હોય, પણ વક્તા ને જ્ઞાનનો ઉઘાડ એવો થઈ જાય, હજારો લાખો શ્લોકો મોઢે હોય, હા હા, અને સભાને રંજન કરી દે, કે છે કે મરી ગયો જ્ઞાનના મદમાં. હા હા ભાઈ, જ્ઞાનનો મદ બહુ બુરો છે, પૈસાના મદ કરતા વધારે. માણિકભાઈ, લક્ષ્મીનો મદ, હા, યુવાનનો મદ, રૂપનો મદ, એવા મદ તો ઘણા પ્રકારના હોય ને, આ જ્ઞાનનો મદ તો મારી નાખે, એમાં છેતરાઈ જાય. મને જ્ઞાન તો પ્રગટ થઈ ગયું છે, આ જગત તો કાંઈ ખબર નથી, શાસ્ત્ર જ્ઞાન આવડતું નથી, છત્રીના નામ આવડતા નથી, નવતત્વના નામ આવડતા નથી, નય નિક્ષેપ પ્રમાણ કાંઈ જાણતા નથી, અમે તો બધું જાણીએ છીએ, તું કાંઈ જાણતો નથી. એ શ્રીમદે કહ્યું કે અનંત કાળથી જોજો જ્ઞાન ભવ હેતુ થતું હતું, રાગ ભવ હેતુ થતું હતું એમ ન લખતા. રાગની ઉત્પત્તિ ભાવ ઇન્દ્રિયથી થાય છે, કેમ કે ભાવ ઇન્દ્રિય જેને જાણે એમાં મમતા કર્યા વિના રહે જ નહીં. આ 200 વર્ષ પહેલા ટંડુલબલજી સાહેબ થયા છે અને મોક્ષમાર્ગ પ્રકાશમાં આ વાત કરી છે. જગત ઇન્દ્રિય જ્ઞાનને ગુણ માને છે, જ્ઞાનીઓ એને દોષ માને છે. શાસ્ત્ર જ્ઞાન હો પ્રભાકરભાઈ, રાગ તો દોષ છે, રાગ ને તો બધા દોષ કહે છે, બંદરું કારણ છે, આ કુતરાને ઉત્પન્ન કરનાર છે, કસાય છે. પણ કહે છે કે ભગવાન આત્માના લક્ષને છોડીને, શુદ્ધ આત્માનું અવલંબન છોડી અને પરનું જ્ઞેયનું અવલંબન લેવા જાય છે, એ અવલંબન આપતું તો નથી કોઈ, કોઈ પદાર્થ કોઈ અવલંબન ના આપે, પણ એને ભ્રાંતિ થઈ છે કે શાસ્ત્રના લક્ષે મને જ્ઞાન થાય છે. જ્ઞેયના લક્ષે જ્ઞાનનો જન્મ જ ન થાય, નાયકના લક્ષે જ્ઞાનનો જન્મ થાય, એનું નામ જ્ઞાન છે. માટે ઇન્દ્રિય જ્ઞાન, જે જ્ઞાન અનંતકાળથી ભવેતું થતું હતું એટલે ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાન આકુળતાને ઉત્પન્ન કરનારું છે, ભવેતું થતું હતું, તેને સમય માત્રમાં જાત્યાંતર કર્યું. એક સમયમાં ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય અને અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ સ્વલક્ષ્ય થાય છે. જે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કર્યું અને ભવ નિવૃત્તિ રૂપે થયું, પેલા ભવ પ્રવૃત્તિ રૂપ હતું જ્ઞાન, જ્ઞાનની જાત બદલી ગઈ. ખરેખર જ્ઞાન નતું પણ નહીં હતું, પણ જ્ઞેયના જ્ઞેયમાં જ્ઞાનની ભ્રાંતિ હતી, એ ભ્રાંતિ નીકળી તો ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય તરીકે જાણવા મળ્યું. જ્ઞાન પેલા જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન ભાગતું હતું, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, અરે મેળવું, અરે આ તો જ્ઞેય છે, આ તો જ્ઞાન નથી. ભવ નિવૃત્તિ રૂપ થઈ ગયું, સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું, વિચાર તો થયું, મોક્ષ માર્ગમાં આવ્યો. અલ્પકાળમાં તો પૂર્ણાનંદની પ્રાપ્તિ, એમાં મોક્ષની પ્રાપ્તિ થવાની છે. પછી લખે છે કે ભવ નિવૃત્તિ રૂપ થયું એ જ્ઞાન, એવા સમ્યક દર્શનને હું નમસ્કાર. શિષ્ય પ્રશ્ન કરે છે ઉપર, હવે તીર્થંકર કેવળી પરમાત્માની નિશ્ચય સ્તુતિ કહે છે, છવી ગાથાથી છવી હિતાવી ઈચ્છાવી 29-30 ગાથાથી એમ ચાલ્યું, પરંપરા ચાલે છે ને, કે તીર્થંકર ભગવાનનો દેહ જોઈ અને અમે તો સાક્ષાત તીર્થંકર ભગવાનની સ્તુતિ કરીએ છીએ. અને તીર્થંકર ભગવાનનો દેહ છે તે જ તીર્થંકર છે, તે જ આત્મા છે, તે જ જીવ છે. વળી દેહથી કોઈ જીવ જુદો હોય અમને ખ્યાલમાં આવતું નથી. માટે અમે તો નિમનાથ ભગવાનની સ્તુતિ કરીએ છીએ તો કાળું શરીર છે તો એને એક સ્તુતિ કરીએ છીએ. એવી રીતે કોઈ સાંભળા, કોઈ રૂપાળા, કોઈ સુવર્ણવર્ણા, એમ અનેક પ્રકારના શરીરના રંગો હોય છે તોય તીર્થંકરના. તો કહે છે કે એ દેહને જોઈને અમે સ્તુતિ કરીએ છીએ અને એ સ્તુતિથી અમને ધર્મ થાય છે. સ્તુતિ, ભક્તિ, પૂજા, આ કહે છે કે તું દેહને જીવ માનીને સ્તુતિ કરી રહ્યો છો તે તો બંધનું કારણ છે તને. આ ભલે થોડો પુનભાવ થાય પણ એમાં પાપ મોટું થાય છે. અરે બરાબર, પુન એકલું થાય છે કે હારે પાપ થાય છે? પુન થાય છે ત્યારે પાપ ન થાય એમ તર્ક કરે અજ્ઞાની, સમજાણવામાં કઈ. એમ કે એને પુન અને પાપ બે પ્રકારની વ્યાખ્યા ચારિત્રના દોષમાં કરી છે, પણ શ્રદ્ધાના દોષમાં પાપ થાય છે એ જગતને ખબર નથી. પંચાધ્યાયમાં તો ત્યાં સુધી આવ્યું કે અસંગની જીવને તો મિથ્યાત્વના પરિણામ શું એની ખબર જ નથી. અસંગની એટલે મન વગરનું પ્રાણી, અને સંગની એટલે મનવાળું પ્રાણી. ચાર ગતિમાં જીવો મનવાળા પણ છે, એમાં પણ સંગનીઓમાં પણ કોઈ કોઈ જીવ કોઈ વખતે મિથ્યાત્વનું શું સ્વરૂપ છે એનો વિચાર એને ઉગે છે. હા, કોઈ કોઈને કોઈ વખતે મિથ્યાત્વ પાપ છે એ બધા જાણતા નથી. હિંસા, જૂઠ, ચોરી એ પાપ અને અહિંસાદિના પરિણામ તે પુણ્ય, એમ ચારિત્રના વિભાવના બે ભાગ પાડીને એકને પાપ ને એકને પુણ્ય, તીવ્ર કષાય તે પાપ અને કષાયની મંદતા થઈ તે પુણ્ય. પણ એ પુણ્ય પાપ કરતા જુદું જે મિથ્યા દર્શન, મિથ્યાત્વ, વિપરીત માન્યતા, જીવ તત્વ જેવું છે એવું ન માનતા એને વિપરીત માને, એનું નામ મિથ્યાત્વ. અને મિથ્યાત્વમાં પાપ અને પુણ્ય બે ભેદ નથી. શ્રદ્ધાની વિપરીતતામાં પુણ્યને પાપ બે ભેદ નથી. ચારિત્રની વિપરીતતામાં પુણ્યને પાપ બે ભેદ વ્યવહારે પડે છે, નિશ્ચય ભેદ નથી. આમાં તો વ્યવહારે બે ભેદ પડતા નથી,
પાપ જ છે.
તીવ્ર કષાય હોય મિથ્યાત્વનો, અગ્રહિત મિથ્યાત્વ હોય તો પાપ, અને ગ્રહિત મિથ્યાત્વ થાય તો પણ પાપ. ગ્રહિત મિથ્યાત્વ જાય અને અગ્રહિત મિથ્યાત્વ રહે તોય પાપ, અને અગ્રહિત મિથ્યાત્વ ગળવા મને તો પણ પાપ. એમાં પાપ અને પુણ્ય બે ભેદ નથી. થોડો તત્વનો અભ્યાસ કરે તો સર્વજ્ઞ ભગવાને જે કહ્યું છે ને ખ્યાલમાં આવી જાય. ને દોષ જાણે તો દોષ ટાળે, દોષને દોષ ન જાણે તો દોષ કેમ ટાળી શકે? ડાયાબિટીસ શું છે? ડાક્ટરને કહે કે ડાયાબિટીસ શું છે, મને ખબર પડી ગઈ, તો એનો ઉપાય કરે. પણ દોષને દોષ ન જાણે, લાડવા ખાધા કરે, સમજી કે અમારા એક સગા હતા એને ખબર હતી કે ડાયાબિટીસ છે, પણ જમવા બેસે ત્યારે એક લાડવો, બે લાડવા, ત્રણ લાડવા, પણ આ તમે રહેવા દો ભાઈ, તમને તકલીફ થશે, મને ખબર છે ડાયાબિટીસ. હા હા, ખબર હોય અને ટાળે નહીં તો એના જેવો તો કોઈ મૂર્ખ. આને ગ્રહિત મિથ્યાત્વ કહેવાય. ખ્યાલમાં આવે તો ગ્રહિત મિથ્યાત્વ છોડી દેવું છે એક સમય માત્રમાં, સમાજના કારણે. હા હા હા, એમ અગ્રહિત મિથ્યાત્વ આત્મા જ્ઞાતા હોવા છતાં આત્માને કરતા માને અગ્રહિત મિથ્યાત્વ છે. નિગોદના સંસ્કાર છે, આત્મા જ્ઞાતા જ છે, સર્વથા જ્ઞાતા છે. રાગાદીનો કરતા આત્મા સ્વભાવમાં, સ્વભાવમાં એ વાત નથી, અજ્ઞાનમાં છે, અજ્ઞાનથી ઉભી થયેલી વાત છે. એ મિથ્યાત્વનું પરિણામ એમાં એક જ પ્રકાર, પાપ. પાપને પાપ અહીંયા કહે છે કે જો ભાવ ઇન્દ્રિયને જ્ઞાન માન્યું તો એ મિથ્યાત્વનું પાપ તને લાગશે. એની કરતા બુદ્ધિ નહીં છૂટે, એનો મહિમા નહીં છૂટે શાસ્ત્ર જ્ઞાનનો. આત્માનો મહિમા નહીં આવે, આત્માના મહિમા વિના એ ઇન્દ્રિય જ્ઞાન જીતી શકાતું નથી. ત્યારે અહીંયા સમાજ સ્તુતિ કરે છે ભગવાનની, સાક્ષાત તીર્થંકર ભગવાન સમુદ્રમાં બિરાજમાન છે, હો એવો પ્રકાર લીધો છે, અને અમે એની સ્તુતિ કરીએ છીએ, વંદના કરીએ છીએ. તો અમને ધર્મ થાય કે નહીં, કે એમાં ધર્મ ન થાય, એમાં શુભ ભાવથી પુણ્ય બંધાય ને પુણ્ય બંધાય અને સ્વર્ગમાં જાય તો દુઃખી થાય. શું કહ્યું? અહીંયા શેઠિયાવ સુખી ને સ્વર્ગમાં દુઃખી. અહીંના શેઠિયાવ જો મિથ્યા તો હોય તો દુઃખ દુઃખી ને દુઃખી છે. મિથ્યાત્વના ફળમાં સુખ હોઈ શકે નહીં. આ મિથ્યાત્વનો દોષ કોઈને લાગતો નથી. આ દોષ લાગે હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, એ બધું એને દુઃખ લાગે છે, અને અહિંસા એ પુણ્ય અને ધર્મ માને છે. હા હા, અહિંસા, અહિંસાના બે પ્રકાર, એક નિશ્ચય અહિંસા અને એક વ્યવહાર અહિંસા. નિશ્ચય અહિંસા તો એને કહેવાય કે જ્યાં મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન થાય અને આત્માનો આનંદ આવે અને આત્મા ભાવ મરણથી બચી જાય, એનું નામ નિશ્ચય અહિંસા છે. જ્યાં રાગની ઉત્પત્તિ ન થાય એને પરમાત્મા અહિંસા કહે છે. અહિંસાના સ્વરૂપની ખબર નહીં. હા, અહિંસા એટલે જીવને બચાવવો. જીવને બચાવી તો શકતો નથી, પણ બચાવવાનો જે કરુણાનો, દયાનો ભાવ આવે એને અહિંસા કહેવાય છે. એ અહિંસા પણ કર્તા બુદ્ધિ સહિતની હોય તો એ હિંસામાં પરિણમન થઈ જાય છે. હા હા, મિથ્યાત્વનો દોષ લાગે છે. જીવને બચાવવા કે ન બચાવવા, બચાવવા ન બચાવવાનો પ્રશ્ન નથી. આર્ય જીવને દયાનો ભાવ આવે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચ ઇન્દ્રિય જીવ એ મરે નહીં જોઈને ચાલે, એનું જીવનચર્યા પણ એ પ્રકારનું હોય, પણ હું એને બચાવું છું, એ અભિપ્રાય તારો ખોટો છે.
બરાબર.
તને કરુણાના ભાવ, દયાના ભાવ એ પુણ્યતત્વ છે, એ પુણ્યતત્વને બંધનું કારણ માનજે. જો પુણ્યને ધર્મ માનીશ તો મિથ્યાત્વનો દોષ
લાગશે.
પુણ્ય છોડવાની વાત નથી, પુણ્યથી તું ધર્મ માની બેઠો છો એ મિથ્યા માન્યતા છોડી દે. આ પુણ્ય છોડીને ક્યાં પાપમાં જાય તું? એવો ઉપદેશ તો અન્યમતિ પણ આપતા નથી. પુણ્ય છોડને પાપ કરો એવો અન્યમતિ પણ ઉપદેશ આપતા નથી. તો સર્વજ્ઞ વિતરાગ પરમાત્માના માર્ગમાં એ વાત તો છે નહીં, પણ પુણ્યથી ધર્મ માની રહ્યો છો અને ભાવિનીથી જ્ઞાન માની રહ્યો છો, એ બે તારી ભૂલ છે. હા, ઓલું જ્ઞાન પણ નથી ને ઓલું ધર્મ પણ નથી.
બરાબર.
ત્યારે સ્તુતિ કરતા કહે છે કે હવે ત્યારે નિશ્ચય સ્તુતિ કેવી રીતે કરવી, જેમાં આત્મહિત થાય, કલ્યાણ થાય, એ વ્યવહાર સ્તુતિથી તું માની રહ્યો છો. હવે નિશ્ચય સ્તુતિની વાત સાંભળ. હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ એટલે ખરી, નિશ્ચય એટલે ખરું, વ્યવહાર એટલે
ઉપચાર.
હા, ઉપચાર. જેમાં પહેલા પહેલા અને પછી પછી વધારે સ્તુતિની વાત કરવી છે એટલે પહેલાં અમે એક નિશ્ચય સ્તુતિની વાત એવી રીતે કરીએ છીએ કે જેમાં મોહનો નાશ થાય, સમ્યક દર્શન પ્રગટ થાય, એ પહેલી સ્તુતિ છે. આ સ્તુતિ ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે છે. બીજી જે સ્તુતિ છે એ ગ્રસ્ત અવસ્થામાં થતી નથી, એ મુનિ અવસ્થામાં થાય. બે પ્રકાર સ્તુતિના, નિશ્ચય સ્તુતિના બે પ્રકાર પડે છે. ઓ, નિશ્ચય સ્તુતિના કે પહેલા તો ગ્રહી જ્ઞાયકનો જે શંકર દોષ ટળે તે એને પ્રથમ નિશ્ચય સ્તુતિ પ્રગટ થાય છે. એ કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી એમ કહેવામાં આવે છે. અપૂરો વાત છે. તેમાં પહેલાં જ્ઞેય જ્ઞાયક, હવે જ્ઞેય શું ને જ્ઞાયક શું, જ્ઞેય અને જ્ઞાયક એના શંકર દોષનો પરિહાર. એટલે જ્ઞેય જુદું છે અને જ્ઞાન ભિન્ન છે, જ્ઞાયક એને એક માને, જ્ઞેય અને જ્ઞાયક એને એક માને, એને શંકર દોષ કહેવામાં આવે છે. શંકર એટલે ખીચડો, મગની દાળ જુદી ને ચોખા જુદા, જુદા હોય ત્યાં સુધી તો આ ચોખા છે ને આ મગની દાળ છે, જ્યાં ભેગા કર્યા ને ચૂલે ચડાવ્યું ત્યાં એ બે નામ ગયા. શું કહ્યું? બે નામ વયા ગયા અને ખીચડી થઈ ગઈ. એમ આ જ્ઞાયક પરમાત્મા અંદર દેહ દેવળમાં, દેહ થી ભિન્ન પરમાત્મા અંદર બિરાજમાન છે હો બધાની પાસે, અને એક એની પાસે સમયે સમયે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને એ ઇન્દ્રિય જ્ઞાનને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન છે, અને એ એ ઇન્દ્રિય જ્ઞાનના જેટલા વિષયો છે એ પણ જ્ઞેય છે. ભાવ ઇન્દ્રિય જ્ઞેય, એના વિષયો જ્ઞેય, અને દ્રવ્ય ઇન્દ્રિયા એ પણ, ત્રણેય પ્રકાર જ્ઞેયમાં જાય છે. એ જ્ઞેયથી આત્મા ત્રણેય કાળ ભિન્ન છે. શું કહ્યું? હા, જેમ રાગથી આત્મા ત્રણેય કાળ ભિન્ન છે, રાગ અને આત્મા એક વસ્તુ નથી, એમ આ દુકાનનું જ્ઞાન હોય કે ભણતરનું જ્ઞાન હોય એની વાત તો દૂર રહો, પણ શાસ્ત્ર જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા જુદો છે, એને એકમેક માનવા, એને શંકર દોષ એટલે મિથ્યાત્વનો દોષ જે થતો હતો, વ્યવહાર સ્તુતિમાં પુણ્ય થતું હતું પણ સાથે જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ થતો હતો, દેહને આત્મા એક માનીને સ્તુતિ કરતો હતો. હવે દેહ ને આત્મા ભિન્ન જાણીને આત્માની સ્તુતિ કરે છે. નિશ્ચય સ્તુતિ સ્વાશ્રિત હોય, વ્યવહાર સ્તુતિ પરાશ્રિત હોય. જ્ઞેય જ્ઞાયકના શંકર દોષનો પરિહારના ભેદ જ્ઞાન કરીને એ બે તત્વ ભિન્ન છે. જ્ઞેય તત્વ ભિન્ન છે અને જ્ઞાયક તત્વ ભિન્ન છે. જ્ઞાયક છે એમાં એ જ્ઞાયક તો જ્ઞાયકને જાણવા રૂપે પરણમે છે, તે જ્ઞાયક છે, અને જો એ જ્ઞાન પર જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે તો એ જ્ઞાન ન રહ્યું પણ એ જ્ઞેય થઈ ગયું, એનું નામ ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા સર્વથાભિન્ન છે. આ સર્વથાના પ્રયોગ શાસ્ત્રમાં ઠેક ઠેકાણે આવે છે, એનો હેતુ છે. સર્વથાથી ચમકે છે જગત, કે કથનચિત ભિન્ન કયો પણ સર્વથાભિન્ન નથી. તો ભેદ જ્ઞાનની પરાકાષ્ઠામાં સર્વથા ભિન્ન કયા વિના ભેદ જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે સર્વથા અભિન્ન માની રહ્યો છે. પુણ્યપાપથી આત્મા સર્વથા અભિન્ન છે, એમ ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા સર્વથા અભિન્ન માની બેઠો છે. સર્વથા અભિન્ન માની બેઠો છે એને કહે છે કે સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્નમાં આત્માનો અનુભવ થાય છે, અને આત્માનો અનુભવ થતાં અતિન્દ્રિય જ્ઞાન આત્માથી કથનચિત ભિન્ન અભિન્ન એવું એક જ્ઞાન પ્રગટ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન અનુભવમાં, અનુભવના કાળમાં ત્યાગવાદનો જન્મ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ત્યાગવાદ નથી, અજ્ઞાનમાં ત્યાગવાદ નથી, અનુભવ જ્ઞાનમાં ત્યાગવાદનો જન્મ થાય છે. કોક સમ્યક દર્શન પામે છે એનું કારણ શું? કે કેટલાક તો પુણ્યમાં અટકા ને કેટલાક તો શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન માન્યું. ચાર્ચનો દોષ નથી, સમય સારતો, સમય સાર ભાગવતી શાસ્ત્ર છે, અદભુત શાસ્ત્ર છે. સમય સાર હાથમાં આવે ને ભાવથી ભણે અને એનો મોક્ષ ન થાય એમ કોઈ મને નહીં. ભાવથી ભણવું જોઈએ, આત્માના લક્ષ્ય ભણવું જોઈએ, આત્માર્થી થઈને સાંભળવું જોઈએ, આત્માર્થી થઈને વાંચવું જોઈએ, આત્માર્થી થઈને વિચાર કરવો
જોઈએ.
ભાવની ભણવું કે હું તો એક જ્ઞાનાનંદ આત્મા જાણનાર 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 છું. હા હા, મને તો જાણનાર જણાય છે. પ્રત્યક્ષ થવા પહેલા પણ મને તો પરોક્ષમાં પણ જાણનાર જણાય છે. એને ભાવથી ભણ્યું કહેવામાં
આવે છે.
આવે છે જન્મ થાય છે અનુભવ જ્ઞાનમાં. ત્યાગવાદનો જન્મ એટલા માટે થાય છે કે પહેલાં સર્વથાભિન્ન કહ્યું ને, પરિણામ માત્રથી આત્મા સર્વથાભિન્ન. સર્વથાભિન્ન એ ત્યાગવાદનો દ્યોતક નથી, કથનચિત ભિન્ન અભિન્ન ત્યાગવાદનો દ્યોતક છે. હવે સર્વથાભિન્ન જ્યારે ભિન્ન કહે છે, પર્યાય માત્રથી પ્રમત પ્રવૃત્તિ સર્વથાભિન્ન છું, હું તો જ્ઞાયક છું. અનુભવ થયો, જે અનુભૂતિ થઈ પહેલા પર્યાયને સર્વથાભિન્ન કહીતી, એમાં અનુભવ થયો, એ અનુભૂતિથી આત્મા કથનથી ભિન્ન ભિન્ન એવું અનુભવ જ્ઞાનમાં જણાય છે. હવે એ અનુભૂતિની પર્યાયથી પણ સર્વથા ભિન્ન નથી, તેમ સર્વથા ભિન્ન નથી તો જ્ઞાનનો દોષ આવશે. ફરીથી જરા સૂક્ષ્મ છે, ફરીથી લેશો લેશો છે, તું ઘેરો વિષય છે. કે અનાદિકાળથી જેને આત્માનો અનુભવ નથી થયો એને પ્રથમ શું કરવું જોઈએ? કે પરિણામ માત્રથી મારો આત્મા ભિન્ન છે. કેમ કે પરિણામ નાશવાન છે, હું અવિનાશી છું. પરિણામ સાપેક્ષ છે, હું નિરપેક્ષ છું. પરિણામ અનિત્ય છે, હું નિત્ય છું. એમ બે દ્રવ્યને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન કરી અને પર્યાયની આરે એકત્વ બુદ્ધિ હતી એ તૂટી જાય છે. એકપણાની માન્યતા તૂટે છે. એકત્વ વિભક્ત આત્માને કહીશ એમ કહ્યું છે ને, અનંત ગુણથી એકપણું અને પરિણામ માત્રથી વિભક્ત જુદા પણ, એવું ભેદ જ્ઞાન કરતા જીવને અનંતકાળથી અનુભવ નથી હોય એવો અનુભવ થાય છે. એ અનુભવ શુદ્ધ જ્ઞાનમાં થાય છે. એ શુદ્ધ જ્ઞાનને અનુભૂતિ કહો કે ભાવ શુદ્ધ જ્ઞાન કહો, એ અનુભવ કાળમાં એ એવું જાણ્યું કે મારો આત્મા આ જે પર્યાય પ્રગટ થઈ નિર્મળ નિર્વિકારી અનુભૂતિની પર્યાય સમ્ય કૃષ્ણ જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ પ્રગટ થયા, એ પરિણામથી મારો આત્મા કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન છે એનું નામ ત્યાગવાદ છે. એ નિર્મળ પર્યાય સર્વથા ભિન્ન પણ નથી અને સર્વથા અભિન્ન પણ નથી, સમ્ય જ્ઞાન એમ જાણે છે. અનુભવના કાળમાં ત્યાગવાદનો જન્મ થાય,
અનુભવના કાળમાં એવું એને
જ્ઞાન થાય છે. કેમ કે આ શ્યાદવાદી અનેકાંતિક જ્ઞાનનું પડખું છે, દ્રષ્ટિના વિષયમાં શ્યાદવાદ નો અભાવ છે, આત્મામાં શ્યાદવાદ નો અભાવ, એટલે કે દ્રષ્ટિના વિષયમાં શ્યાદવાદ નો અભાવ, કથનચિત ને દ્રષ્ટિ સ્વીકારતી નથી, સર્વથા શુદ્ધ છું, સર્વથા પરિપૂર્ણ છું, સર્વથા મુક્ત છું, એ સર્વથા નો દ્યોતક છે દ્રષ્ટિ. દ્રષ્ટિ પ્રાપ્ત થઈ સાથે જ્ઞાન પ્રગટ થાય, એ જ્ઞાન પ્રગટ થાય એ કથનચિત ભિન્ન ભિન્ન જાણે, જો જાણે નહીં તો જ્ઞાન ખોટું ને દ્રષ્ટિ ખોટું. શ્રદ્ધા રે ને જ્ઞાન થાય, શ્રદ્ધા રે ને જ્ઞાન થાય, એને જ્ઞાન એમ જાણે કે કથનચિત આ જ્ઞાન પ્રગટ થયું ને, અતિન્દ્રિય જ્ઞાન, હો ઇન્દ્રિય જ્ઞાન ની વાત નથી, એ જ્ઞાન મારા આત્માથી કથનચિત ભિન્ન છે. કથનચિત ભિન્ન ક્યું? નિશ્ચય ને એની અપેક્ષા એ જોઉં છું ભિન્ન છે, અને વ્યવહારથી જોઉં તો અભિન્ન છે, એવો નિશ્ચય વ્યવહાર એક સમયમાં પ્રગટ થાય. શું કહ્યું? હા, વ્યવહાર નહીં થી જોઉં તો મારો આત્મા અનુભૂતિ થી અભિન્ન છે, એ વ્યવહાર નહીં થી કહ્યું ને, જો નિશ્ચય નહીં થી કહીએ તો પર્યાયના નાશ્ય દ્રવ્ય નો નાશ થઈ જાય, અને વ્યવહાર થી અભિન્ન કહીએ તો આનંદ અનુભવ નહીં આવે. હા, સર્વથાભિન 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 કર્યા કર, અનુભવના કાળમાં કથનચિત અભિન્ન થાય છે, આ થાય છે પરિણામથી, પોતાના પરિણામ, નિર્મળ પરિણામથી. આમાં ક્યાં દોષ આવ્યો? બધી લઈ જેમ છે તેમ સુરક્ષિત રહી ગઈ, શ્રદ્ધા પણ થઈ પ્રગટ અને જ્ઞાન પણ પ્રગટ થઈ ગયું, એ જ્ઞાન જાણે છે. એ ઉત્પાદ વેથી કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન, જે સર્વથા ભિન્ન કહ્યું તું એમાં અનુભવ થયો, અનુભવ થતો જ્ઞાન પ્રગટ થયું, એ કથનચિત ને જાણે છે. શ્રદ્ધા કથનચિત્તે સ્વીકારતી નથી, અને જ્ઞાન કથનચિત્તે સ્વીકાર કર્યા વિના રહેતું નથી. જો જ્ઞાન કથનચિત્તે ન સ્વીકાર કરે તો જ્ઞાન નથી, અજ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિ છે. સાચી વાત
છે. માટે શ્રદ્ધા રહે છે ને જ્ઞાન જાણે છે,
જ્ઞાન જેમ છે તેમ
જાણે છે,
જાણે છે, જાણવા રૂપે પરમે છે, દ્રવ્ય ને દ્રવ્ય રૂપ, પર્યાય ને પર્યાય રૂપ જાણે છે, જાણ્યા જ કરે છે. પણ કથનચિત ભિન્ન અભિન્ન એવો વિકલ્પ નથી, કથનચિત ભિન્ન અભિન્ન એવું અંતરમાં જ્ઞાનનું પરિણમન થયા જ કરે છે, એટલે જ્ઞાનનો દોષ આવતો નથી. અંદરની વાત છે બધી. શું
કહ્યું?
દુબારા આ ભગવાન જે આત્મા છે, એક આત્મા છે ને, બે પડખાં છે, એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. આત્મા દ્રવ્ય રૂપે પણ છે અને પર્યાય રૂપે પણ આત્મા જ છે, એ આત્માનો જ ભેદ છે પર્યાય. આખા પદાર્થની સિદ્ધિ કરવી હોય તો બે પડખાવાળો એક આત્મા છે, છ દ્રવ્યોમાં બે પડખા, સામાન્ય અને વિશેષ. હવે એવો આત્મા એના ખ્યાલમાં આવ્યો, એ ક્યારે ખ્યાલમાં આવે? કે મારા આત્માથી બીજા અનંત આત્માઓ અને અનંત પુદ્ગલ પરમાણુઓ, ધર્મ ધર્મ આકાશ કાળ, એનો મારામાં, એની મારામાં નાસ્તી છે, એની મારામાં નાસ્તી છે, એટલે પરપદાર્થનો કરતા ભોગતા તો હું બિલકુલ નથી. મારે પરપદાર્થની આરે કશો એ કાંઈ લેવા દેવા સંબંધ નથી. એક આત્માને પોતે જુદો પાડે છે, છ દ્રવ્યમાંથી એક આત્માને પોતે જુદો પાડે છે. આત્મા કેવો? દ્રવ્ય ગુણ પર્યાય વાળો, ગુણ પર્યાય દ્રવ્યમ ઉત્પાદે દ્રવ્યુક્તમ સત, એ પ્રવર્તન સાર અને તત્વાર સૂત્રમાં આવી ગયો, પણ અહીંયા અટકે નહીં. પછી સમયસાર ને નિયમસારમાં આવે તો અનુભવ થાય, અહીંયા અટકે તો પ્રમાણના પક્ષમાં આ ગૂથું ખાઈ જાય, મનુષ્ય વારી જાય. હવે એવો જે આત્મા, એનો એક દાખલો આપું તો ખ્યાલ આવે, સમજી ગયા? વિષય જરા સૂક્ષ્મ છે, અધૂરો રહેશે તો બપોરે લેશું આપણે, ટાઈમ તો થઈ ગયો છે. એક તમને દાખલો આપું કે એક ફ્રૂટવાળાની દુકાને એક ભાઈ ગયા લેવા, મારે તો એક મોસમી જોઈએ છે, બે મોસમીના મારી પાસે પૈસા પણ નથી, મારે તો એક મોસમી જોઈએ છે. પછી કે ભાઈ આ મોસમી છે, આ સફરજન છે, આ દાળમ છે, અહીંયા છ પ્રકારના ફ્રૂટ છે, સાતમો પ્રકાર મારી પાસે નથી, રૂપાળે કહ્યું છ દ્રવ્ય જાણું
બરાબર
કે છ પ્રકારનું ફ્રુટ છે આનો આ ભાવ આનો ભાવ. મારે ભાઈ સાહેબ તો ઉતાવળ છે, મારે જલ્દી જવું છે, મને તમે એક મોસંબી આપી દો કે મોસંબીનો ઢગલો છે એમાંથી પાર ડઝન અડધો ડઝન મને તો એક મોસંબી જોઈ, બીજી મોસંબી તમારી પાસે રાખો. સમજાણું આમાં એક જીવને જુદો તાર્યો બાકી અનંત જીવો ની મારામાં નાસ્તી, અનંત સિદ્ધો ની મારામાં નાસ્તી. જો એક મોસંબી માં બીજી મોસંબીઓ નો અભાવ, એક મોસંબી માં બીજા ફ્રુટ નો પણ
બહુ બઢિયા. પાંચ ફ્રૂટ છોડ દીએ અને બીજી બધી મોસમી છોડ દી,
છોડ દ્યા એક મોસમી લઈ લ્યા.
વાહ સાહેબ
અચ્છા એક મોસમી લેકર ગયા ઘર.
અચ્છા
સમજે બે રૂપિયા આપ્યા એક મોસમી ના. હવે આમ ખાતો નથી, આમ છાલ ને ખાતો નથી, સમજાય છે કઈ આમાં. પછી હવે પરથી તો ભેદ જ્ઞાન કરીને મોસમી લીધી એક, હવે અંદર માં પાછો ભેદ જ્ઞાન કરવા મળ્યો. પ્રમાણ માંથી આવ્યો ને પ્રમાણ માંથી નહી દ્વારા આ રસ છે તે ઉપાદેય છે અને છાલ ને બીજ તે હે છે. પ્રક્રિયા કરી રસ ચૂસવા મીંડો, રસ પૂરેપૂરો ચૂસી લીધો, પૈસા બે રૂપિયા આપ્યા ને એક ટીપું રેવા ના દઈએ, બધું ચૂસી લઈએ. સમજી ગયા? આમ એકાગ્રતા થાય ને પૂરો આનંદ આવી જાય. ત્યારે આત્માને આશરે જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથા ભિન્ન અને જ્ઞાન અપેક્ષાએ સર્વથા ભિન્ન કે સર્વથા ભિન્ન શ્રદ્ધા કે નહી શ્રદ્ધા કે સર્વથા ભિન્ન ને હું સ્વીકારું છું, જ્ઞાન કે કથનચિત ભિન્ન ભિન્ન સ્વીકારું છું. જ્ઞાન ને શ્રદ્ધા સાથે રહીએ, એક કથનચિત ને સ્વીકારે એક સર્વથા ને સ્વીકારે, બે મિત્ર થઈને રહીએ અલ્પકાળ માં મુક્તિ. તુતી બોલો જનવાણી ની
બોલો.
શિવ સુખદાની હે જીનવાણી, શિવ સુખદાની હે જીનવાણી, હે જીનવાણી, હે જીનવાણી, હે જીનવાણી, હે
ના સુ